રાજકોટમાં પૂજ્ય ભાઈશ્રીનું તારીખ 31/12/81 સમયસાર ગાથા 320 ઉપર પ્રવચન.
શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, એનો સર્વશ્રુત જ્ઞાન અધિકાર ગાથા 320 જયસેન આચાર્ય ભગવાનની તાત્પર્યવ્રત નામની ટીકા. જેને ભણતા આત્માનું ભાન થાય અને શુદ્ધ આત્માનો અનુભવ થાય એવી આ તાત્પર્યવર્તી ટીકા છે. પોતે જે શબ્દ વાપર્યો છે કે સમયસારની શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ તાત્પર્યવર્તી નામની ટીકામાં પોતે શબ્દ વાપર્યો છે. આ તાત્પર્યવર્તી નામની જે ટીકા છે સમયસારની સંસ્કૃતની, એ જો ગુરુ ગમે ને પોતાની યોગ્યતાથી યથાર્થપણે પોતાના શુદ્ધાત્માના સ્વરૂપનું જેવું આમાં નિરૂપણ કર્યું છે, પોતાની બધી કલ્પનાઓને છોડીને, પોતાની બધી માન્યતાઓને છોડીને, સર્વજ્ઞ કથિત શુદ્ધ આત્માનું સ્વરૂપ જેવું આવ્યું શાસ્ત્રમાં એવું અમે અનુભવ્યું છે, અમારા ગુરુ પરંપરામાં આ વિદ્યા અમને મળી છે, અને આ સમયસાર શાસ્ત્રની તાત્પર્યવૃત્તિ નામની ટીકા જે લખીએ છીએ એને યથાર્થ કોઈ જીવ ભાવથી ભણે એને શુદ્ધ આત્માનો અનુભવ થાય એવી આ ટીકા છે. એમ નથી લખ્યું કે એને આ સૂક્ષ્મ જ્ઞાન વધી જાય, ધારણા વધે, પંડિત થાય, એ આ તાત્પર્યવ્રતી ટીકાના ભણવાનો ફળ નથી. આનું ભણવાનું, અધ્યયન કરવાનું ફળ તો શુદ્ધ આત્માનો અનુભવ જે અનંત 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 કાળ વીતો, પોતાના શુદ્ધાત્માનો અનુભવ એક સમય માત્ર પણ પૂર્વે જીવને થયો નથી. એવા શુદ્ધાત્માના પ્રત્યક્ષ અનુભવમાં નિમિત્ત થાય એવી આ અમે ટીકાની રચના કરી છે. સંસારમાં નિમિત્ત ન થાય, સંસારની વૃદ્ધિમાં નિમિત્ત ન થાય, મિથ્યાત્મા નિમિત્ત ન થાય, રાગવા નિમિત્ત ન થાય, ઇન્દ્રિય જ્ઞાનમાં નિમિત્ત ન થાય. પણ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા શુદ્ધાત્માનો અનુભવ તને થશે એમાં આ શાસ્ત્ર તને નિમિત્ત થાય એવું આ પરમાગમ અપૂર્વ શાસ્ત્ર છે. એને તારો પક્ષ છોડીને તું સાંભળજે અથવા તો એનું સ્વતંત્રપણે અધ્યયન કરજે. સત્પુરુષનો યોગ હોય તો પ્રથમ નંબર શ્રવણનો છે, પણ કદાચિત આ પંચમ કાળ છે ને તને સત્પુરુષનો યોગ કદાચિત ન પણ હોય, કેમ કે ધારાવાહી સત્પુરુષનો યોગ પંચમ કાળમાં હોતો નથી. કદાચ તને સત્પુરુષનો યોગ ન હોય તો આ સમયસાર શાસ્ત્રની તાત્પર્યવૃત્તિ ટીકા ને તું શુદ્ધાત્માને લક્ષણ રાખીને ભણજે. બનશે કેવડાયું ને ભાઈ અભયકુમાર મારફત અહીંયા શિબિરમાં એ સંદેશો આવ્યો, પરમાત્માનો સંદેશો છે કે ભાઈ તો શાસ્ત્રનું અધ્યયન કર, તો શુદ્ધાત્માની દ્રષ્ટિ રાખીને, લક્ષ્ય રાખીને, એને ઉદ્ધપણે રાખીને તું મળજે તો તને શુદ્ધાત્માનો અનુભવ થશે. એ વાત અહીં આચાર્ય ભગવાન આ શાસ્ત્ર ભણવાનું ફળ વિતરાગતા અને ગાથાનું ફળ પણ વિતરાગતા છે, સર્વ શાસ્ત્રનું ફળ વિતરાગતા છે, તાત્પર્ય વિતરાગતા છે. એ વાત એક અનાદિકાળથી જીવને કરતાપણાની મિથ્યા માન્યતા, મિથ્યા ભ્રમ, માયા આત્મા સિવાય જગતના બધા પદાર્થો છે એનું હું કરતા છું એવી એક મિથ્યા માન્યતા અનાદિકાળથી ચાલી આવી છે. દેહને કરું, દેહના અવયવોને હલાવી ચલાવી શકું, આંખને હલાવી ચલાવી શકું, ભાષા હું બોલી શકું, રાગાદિની ક્રિયાનો હું કરનાર છું એમ અનાદિકાળથી આશ્રવ અને અજીવ તત્વમાં કર્તૃત્વ બુદ્ધિ રાખતો કદાચિત એ જ્ઞાનીના યોગમાં આવતા એ રાગાદિનો ને પર પદાર્થનો હું કરતા નથી એમ સવિકલ્પમાં કરતા બુદ્ધિને છોડતો અને શુદ્ધ પર્યાયનો હું કરતા છું એમ એમાં કરતા બુદ્ધિ રાખતો મિથ્યાત્વને પોષી લે છે. કરતા થઈ શકતો નથી ખરેખર બુદ્ધિ રાખે એવી એક સૂક્ષ્મ વાર્તામાં સમજાવે. પરદ્રવ્યનો કરતા કેમ નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય વ્યાપક નથી માટે તેમ તેનો કરતા નથી. ન્યાયો આપી આપીને ન્યાયો આપીને કરતાપણાની બુદ્ધિ છોડાવતા આવે છે. કેમ કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, એ અતદ ભાવે હોવાથી તેમાં વ્યાપક ભાવનો અભાવ હોવાથી બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધનો ત્રણેકા અભાવ છે એવો ન્યાય સાંભળીને પર પદાર્થને કરતા બુદ્ધિ છોડે છે. બુદ્ધિમાં અનુભવ પહેલા અહીંયાથી આગળ આવતા આ પુન ને પાપના પરિણામનો હું કરતા છું એમ જયારે એમાં અટકે છે ત્યારે એને છોડાવવા માટે આચાર્ય ભગવાન બીજો ન્યાય આપે છે કે સાંભળવા એ રાગાદી વિકાર વિકૃત ભાવ છે, મલિન ભાવ છે, આશ્રવ તત્વ છે, દુઃખદાયક ભાવ છે, વિભાવ છે, તારો સ્વભાવ. નિત્ય કરતા પણાનો દોષ આવતા કદી રાગની નિવૃત્તિ થઈને એને ધર્મની દશા પ્રગટ થઈ શકે નહીં. માટે રાગનું કરવું પણ તારા સ્વભાવમાં નથી. અને પર્યાય દ્રષ્ટિથી ભાઈ શું છે એ તો તારું નૈરું અજ્ઞાન છે. હવે એ રાગાદીનો પર આત્મા અકર્તા છે ત્યાર પછી શિષ્યને જેમ જેમ આગળ વધે છે પહેલી ચોપડીનો પાઠ, બીજી ચોપડીનો પાઠ, ત્રીજી ચોપડીનો પાઠ, આ ક્લાસ બદલી જાય ત્રીજી નો આવે ત્યારે પહેલી નો અને બીજા નો ચોપડી હાલે નહી. આ બે ચોપડી માંથી પછી ત્રીજી ચોપડી માં જયારે આવે છે ક્લાસ માં ત્યારે કે છે કે ભગવાન આત્મા શુદ્ધ પરિણામ નો પણ કરતા નથી. ત્યારે લાંચ આપીને ત્રીજી ચોપડીમાં આવ્યો તો જે વિદ્યાર્થી લાંચ આપીને ખરેખર પાસ નતો થયો એ ઉભો થાય છે. રાગાદીનો કરતા તો નિશ્ચયથી છે ને પરનો કરતા ને રાગનો આત્મા કરતા છે એમ આપીએ શીખડાવ્યું તું. પ્રોફેસર તમે જ હતા, પ્રોફેસર અમે હતા, પણ ક્લાસ બદલી ગયો છે. આ કેને ત્રીજી ચોપડીમાં એને મૂક્યો, ડિગ્રેડ કરો અજમેરાભાઈ. આ ત્રીજી ચોપડીનો ક્લાસ ચાલે છે, આ વિદ્યાર્થી બીજી ચોપડીને સાંભળવાને લાયક છે. એ પાસ છે એને ત્રીજીમાં દાખલ કરી, પણ અત્યારે તો બધા ઘણા પ્રકારના અજમેરાભાઈ લાંચ ને લાગવગ ને બધું ઘણું છે ને એ અપેક્ષાથી મેં વાત કરી. હવે તમે એક એવી ઊંચામાં ઊંચી વિદ્યા આપો છો કે આ વાત ગળે ઉતરવી કઠણ છે, પણ જો ઉતરી ગઈ તો તું જ્ઞાન થઈ જાશ. એક વિષય અમારે અપૂરો કેવો છે, આ 320 કાથામાં મથાળામાં જે વાત લીધી છે, કે તે જ અકર્તૃત્વ ભોક્તૃત્વ ભાવને વિશેષપણે દ્રઢ કરે છે, એ વાત આવી ગઈ છે. ઘણી ઘણી વાત આવી ગઈ. 6 દિવસ તો થઈ ગયા, આજે 7મો ને કાલને 8મો દિવસ છે. એ મોરબી ખીમચંદભાઈ તો કહે કે જ્યાં 8 દિવસ આવ્યા ત્યાં 8 કર્મ નો અભાવ થઈ જાય ને 8 ગુણ ની પ્રાપ્તિ થાય એમ. એવી જ વાત છે. આ ઘણા અર્થ કાઢ્યા, તો મેં 2 કાઢ્યા, બાકી એ તો ઘણા કાઢે, તો 2 અર્થ મેં કાઢ્યા. હા હા, સાંભળ તારી કરતા બુદ્ધિ નું ઝેર ઉતારવા માટે એક મહામંત્ર તને આપું છું. અત્યારે તું પહેલી ચોપડી નો પાઠ ને બીજી ચોપડી ના પાઠ ને આગળ કરિશ્મા, તું ત્રીજી ક્લાસ માં અત્યારે બેઠો છો. એવી જ રીતે સિદ્ધાંત માં કહ્યું છે, અમૃત જયસેન આચાર્ય ભગવાન ને પોતાને અનુભવ કરીને એ વાત બેસી ગઈ છે કે ભગવાન આત્મા દ્રષ્ટિ નો વિષય છે, તે નિષ્ક્રિય સુખ પારનામિક છે. એને અનુભવ થી બેસી ગઈ છે વાત. પણ ભક્તો ને શિષ્યો ને સમાજ ને વિશેષ શ્રદ્ધાનું કારણ થાય એટલે પૂર્વ આચાર્ય ભગવંતો ના સૂત્ર નો પણ આધાર આપતા આવે છે. આ 85 નો આખો શ્લોક છે ને ધવલ આદિ નો ક્યાંકથી બહારથી બહુ જૂનો શ્લોક છે. આ સિદ્ધાંત માં કહ્યું છે કે નિષ્ક્રિય શુદ્ધ પારનામિક. અત્યાર સુધી શુદ્ધ પારનામિક ની વાત કરી અને શુદ્ધ પારનામિક કરતા ભોગતા થી શૂન્ય છે એમ કહ્યું. પણ અહીંયા એક સંસ્કૃત નો શ્લોક મૂકે છે કે ભગવાન સાંભળ, ભગવાન આત્મા જે એક નાયક ભાવ છે, જે શુદ્ધ આત્મ તત્વ છે, જેની અભિમુખ થતા ઉલમણ લેતા આશ્રય કરતા એને સમ્યક દર્શનના ચારિત્ર ના પરિણામ પ્રગટ થાય, એ સમ્યક દર્શન નો જ વિષય છે. સમ્યક દર્શન આદિ ના જે પરિણામ તે સક્રિય છે, પણ એનો જે વિષય છે આશ્રયભૂત એ નિષ્ક્રિય છે. અનાદિ કાળ થી કર્તૃત્વ બુદ્ધિ છે ને આત્માને સક્રિય માનતો આવે છે, ક્રિયાનો કરનાર છું એમ માને છે પર્યાય દ્રષ્ટિ થી. મન દ્રવ્ય સ્વભાવ ની દ્રષ્ટિ થી એક વાર એ સક્રિય પરિણામ ને ગૌણ કરીને સક્રિય ની સાથે સાથે એક તત્વ નિષ્ક્રિય અન્વય રૂપ રહેલું છે, કે જે સક્રિય પર્યાય ની સાથે રહેવા છતાં એ સામાન્ય દ્રવ્ય સ્વભાવ પોતે ત્રણેય કાળ નિષ્ક્રિય રહેલો છે. એ નિષ્ક્રિય શુદ્ધ પારનામિક. શુદ્ધ પારનામિક એટલે નાયક શુદ્ધ આત્મ સ્વભાવ, જે અનંત ગુણ નો પિંડ એક ગુણી પરમાત્મ દ્રવ્ય, જે ધ્યેય છે, જે ધ્રુવ પરમાત્મા છે, એ નિષ્ક્રિય શુદ્ધ પારનામિક. એવો સંસ્કૃત નો શબ્દ મૂક્યો. ટોપમોસ્ટ પરાકાષ્ઠા, 2 શબ્દ મૂક્યા નૈરૂબી જતા પહેલા ગુરુદેવે. હા હા હા, 2 શબ્દો આપ્યા. 320 કાથા ચાલતી હતી. આ આત્મા છે ને એ અકર્તા છે, જૈન દર્શન ની ઉત્કૃષ્ટતા છે. બીજે દિવસે કહ્યું જે જૈન દર્શન ની પરાકાષ્ઠા છે, આનાથી આગળ કઈ કહેવાનું રહેતું. જો અહીંયા તારી નજર પડી ગઈ તો પરિણામે સક્રિય દશા સમ્યક દર્શની થશે, પણ એ સક્રિય નો હું કરતા છું એવી બુદ્ધિ તને થશે. નિષ્ક્રિય નું સિદ્ધાંત થતા સક્રિય નું જ્ઞાન થાય તેને અનેક અંત ને જાણ્યું કહેવામાં આવે. તો એકાંત પક્ષ માં પડ્યો છો. નિત્ય અને અનિત્ય જેમ જોડકું છે એમ નિષ્ક્રિય અને સક્રિય નું જોડકું છે. એને દ્રવ્ય પર્યાય વસ્તુ ને જોડકા ને પ્રમાણ જ્ઞાન નો વિષય કહેવામાં આવે. એમ આવ્યું તું કે તમે પ્રમાણ ને ઉડાવો છો, તમે એવો શબ્દ કઈક વાપરો છો. હા હા, કોણ કોને ઉડાડે ભાઈ સાંભળ. એ પ્રમાણ જ્ઞાન ઉત્પન્ન થાય કોને ને કેવી રીતે ઉત્પન્ન થાય એના મોઢા બીજા છે. પ્રમાણ ના પક્ષ થી પ્રમાણ જ્ઞાન પ્રગટ થતું નથી, વ્યવહાર ના પક્ષ થી પ્રમાણ જ્ઞાન પ્રગટ થતું નથી, અને નિશ્ચય ના પક્ષ થી પણ પ્રમાણ જ્ઞાન પ્રગટ થતું નથી. સાંભળતો ખરો બાપા, ધીરજ થી સાંભળતો. પ્રમાણ જ્ઞાન જોઈ છે ને તારે, તો પ્રમાણ જ્ઞાન જોતું હોય તો તો એક વખત આ ગાથામાં જે કહેવાનો આશય છે એ સમજ. એ અર્થાત શુદ્ધ પારણામિક ભાવ નિષ્ક્રિય છે. હા હા, સમ્યક એકાંત પૂર્વક અને એકાંતિક જ્ઞાન થાય છે. નિષ્ક્રિય નું જ્ઞાન ને ભાન થતા વેતજ તે જ સમયે સમ્યક દર્શન ચારિત્ર ના પરિણામ શુદ્ધ ક્રિયા રૂપે પ્રગટ થતા નિષ્ક્રિય ના જ્ઞાન સાથે સક્રિય નું જ્ઞાન એક સમયે થાય તેને અનેકાંતિક જ્ઞાન કહેવામાં આવે છે. નિષ્ક્રિય ને સક્રિય નું જોડકું તે આત્મદ્રવ્ય છે. આગળ આવ્યું તું દ્રવ્ય પર્યાય બે સાપેક્ષ કહ્યું ને. આ દ્રવ્ય છે તે નિષ્ક્રિય છે અને પર્યાય છે તે સક્રિય છે. અનાદિનંદ હો, એનો સ્વભાવ છે પર્યાય નો. નિમિત્ત આવે તો સક્રિય પણ પ્રગટ થાય એમ નથી. આત્માનો આશ્રય કરે તો એ સક્રિય થાય એમ નથી. એ તો સ્વભાવથી સક્રિય છે. સક્રિય ના બે વિશેષણ છે, પરાશીતે રાગરૂપ ક્રિયા પ્રગટ થાય અને આત્માને અવલંબે વિતરાગ પર્યાય પ્રગટ થાય. એ સક્રિય ના બે વિશેષણો છે. સક્રિય તો સ્વભાવ છે અનાદિનંદ. આ દ્રવ્ય પર્યાય નું જોડકું તે આત્મ પદાર્થ આ પ્રમાણ જ્ઞાન નો વિષય છે. પ્રમાણ જ્ઞાન ના વિષય ને માનતો નથી અજ્ઞાની છે, અને પ્રમાણ જ્ઞાન ના વિષય ના પક્ષ માં પડ્યો છે એ પણ અજ્ઞાની આત્મા છે. પ્રમાણ જ્ઞાન કેમ પ્રગટ થાય? અરે એક વાર કરતા બુદ્ધિ તું છોડ, અને હું નિષ્ક્રિય પરમાત્મા અકલતા છું એના એક વખત પક્ષ માં તો આવી જા. ફૂલ સૂંઘવા પહેલા એ ફૂલ હાથમાં આવે તને થોડીક સોરમ આવશે, તને લાગશે કે આ ફૂલ જ લાગે છે. હા, એવી એક અપૂર્વ ચીજ છે. એ નિશ્ચય નો પક્ષ તને કદી આવ્યો? ઉપર ઉપર નો ભલે આવ્યો હોય પણ અપૂર્વ પક્ષ આવ્યો નથી. સાંભળ, એ અપૂર્વ નિશ્ચયના પક્ષ ની સાથે અનુભૂતિ બંધાયેલી છે. આવે આવે ને આવે. ક્યાં ગયા નરેન્દ્ર કુમાર? વાત થઈ હતી ને જયપુરમાં. હા, શું આ કયો છે? અનુભૂતિ બંધાયેલી. હા, અપૂર્વ પક્ષ જોઈએ. એ પોતાના પક્ષ આવ્યો ન હોય ને પક્ષ ને આગળ કરે તો એ અનુભૂતિ નથી. પક્ષ ને આગળ ન કરે પક્ષ વાળો, પક્ષ ને આગળ કરે તો નિશ્ચય નો પક્ષ આવ્યો જ નથી, એને તો રાગ નો પક્ષ છે. એક વાર કરતા બુદ્ધિ છોડવા માટે આચાર્ય ભગવાન વિકારી દ્રવ્ય સામાન્ય જે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક પારિણામિક નું વિશેષણ હતું, પાછું શુદ્ધ પારિણામિક નું. અશુદ્ધ પારિણામિક જે પર્યાર્થિક લય નો વિષય છે એ તો સક્રિય છે. અભય કુમારજી આ માલિક છે, મેનેજર છે, આ ટોપ ની વાત છે ને, ટોપ ની. એક વખત હાય હાય, જો હું કઈ ન કરું તો મને પ્રમાદ આવશે. ભાઈ, પ્રમાદ ઉડી જાય એવી વાત છે. મિથ્યાત્વના પરિણામે જ અસાવધાન દશા ને પ્રમાદ છે. અર્થાત સુદ પ્રાણાવિક ભાવ નિષ્ક્રિય છે. એનું ગુજરાતી કર્યું શબ્દાર્થ. હજી તો શબ્દાર્થ કર્યો, હવે ભાવાર્થ કેસે. આ તો શબ્દાર્થ થયો એનો. શબ્દાર્થ તો શબ્દ ના જ્ઞાન વાળો કરી શકે છે. ભાવાર્થ ભાવ ભાષણ વાળો જે કરી શકે ને લખી શકે છે એ આચાર્ય ભગવાન છે. આપણે ના બોલે ઈરાદા પૂર્વક કઈ. શું કહ્યું કે અર્થાત શુદ્ધ પારિણામિક ભાવ નિષ્ક્રિય છે. પર્યાય નું યથાર્થ જ્ઞાન થઈને પ્રમાણ થઈ જાય છે. એક શબ્દ આવ્યો તો પ્રમાણ માટે. હો ભાઈ, તો એને એમ લાગે કે આ પ્રમાણ ને ઉડાડે છે. કોણ પ્રમાણ જ્ઞાન ને ઉડાડે ભાઈ? એ તો અનુભવ નું ફળ છે. સમ્યક એકાંત નું ફળ છે પ્રમાણ જ્ઞાન. તો અર્થ કેવો? શબ્દાર્થ શુદ્ધ પારિણામિક નિષ્ક્રિય છે. હવે એ શબ્દાર્થ કેવો, હવે એનો ભાવાર્થ આવે છે. એ નિષ્ક્રિય નો શું અર્થ? નિષ્ક્રિય ઇતિ કો અર્થ? સંસ્કૃત માં એમ છે. સંસ્કૃત હું જાણતો નથી, ભણેલો નથી, પણ કોક કોક શબ્દ પ્રયોજન ભૂત હોય તો યાદ રહી જાય છે. નિષ્ક્રિય ઇતિ કો અર્થ? નિષ્ક્રિય નો શું અર્થ છે? જતીભાઈ, તમે કોક કોક વાત બોલો છો. નિષ્ક્રિય નો શું અર્થ છે? આપ આત્માને, શુદ્ધાત્માને નિષ્ક્રિય કયો છો? તો એ નિષ્ક્રિય નો અર્થ શું છે? એનો ભાવાર્થ શું છે? એનો રહસ્ય શું છે? કે જે સમજવાથી મને નિષ્ક્રિય નું જ્ઞાન ને સદન થઈ જાય. અનુભાઈ, મારે શબ્દ નું જ્ઞાન નથી કરવું. વાચક ના જ્ઞાન થી આગળ એનું જે વાક્ય છે ત્યાં સુધી મારે જવું છે. શિષ્ય ની જિજ્ઞાસા છે કે નિષ્ક્રિય નો શું અર્થ છે? જિજ્ઞાસુ જે પ્રશ્ન પૂછે છે, હો આ પ્રશ્ન પૂછનારો નિષ્ક્રિય ને દ્રષ્ટિમાં લઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રે પરિણામી થઈને એ સક્રિય નું એને જ્ઞાન થઈ જાય છે. એકલા નિષ્ક્રિય ની વાતો કે શબ્દ કે પક્ષમાં ઉઠતો નથી. પક્ષાતિક્રમણ થાય એવી સંધિ છે આમાં. આમાં પક્ષાતિક્રમણ થાય એવી વાત લેવી, નબળી વાત લેવી નહીં. આજે સમજે ને કાલ જ્ઞાન થાય એમ નહીં. જયારે એ સમજે, ભાવ થી અનુભવ કરે ત્યારે તે સમયે એને જ્ઞાન પ્રગટ. નિષ્ક્રિય નો શું અર્થ છે પ્રભુ? અત્યાર સુધી તો ઈશ્વર ના કરતા ની વાત હતી. અમે તો ઈશ્વર ના કરતા ને કાઢી નાખો. પછી અમે તો કર્મવાદી હતા. કર્મ રખડાવે, કર્મ ક્રોધ કરાવે ને કર્મ સુર આવે. તો કર્મ ના કરતા પણ વાત તમે ઉડાડી. પછી આપે કહ્યું એ અજ્ઞાન ભાઈ રાગ નો કરતા છે તેથી સંસાર સ્થિત થાય, એને અમે પકડ્યું. હવે તમે એ કરતા પણ હું છોડાયું અને કહ્યું કે તું ધર્મ ના પરિણામ નો કરતા, શુદ્ધ પર્યાય નો કરતા. ઉપર ઉપર ની નહીં, નીચે નીચે ની નહીં ને નિષેધ કરતી આવે છે. એ વાત આવી ને કહ્યું ને હમણાં? એ વાત ચાલે છે. ઉપર ઉપર જવા માટે વાત છે, નીચે ઉતરવા માટે વાત જીનાગમમાં નથી. નીચે ઉતરવાની વાત જ નથી, ઉપર ઉપર જવાની વાત છે. ભાવમાં ભાવમાં કે નિષ્ક્રિય નો શું અર્થ છે? આ નિષ્ક્રિય ને સક્રિય નું જ્ઞાન તેને અનેકાંતિક જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે. બે જ્ઞાન, સક્રિય નું જ્ઞાન ને એકાંતિક જ્ઞાન. આ મિથ્યા જ્ઞાન છે, પશુ છે. આ બધું આચાર્ય ભગવાને કહ્યું છે, ચૌદ વખત કહ્યું છે, બરાબર છે. નિષ્ક્રિય નો શું અર્થ છે પ્રભુ? હું નિષ્ક્રિય છું તો એનો ભાવાર્થ ને એનો મર્મ શું? કૃપા કરીને મને સમજાવો કે શુદ્ધ પારિણામિક ભાવ બંધના કારણ ભૂજ્ય ક્રિયા. આ સોનગઢ વાળા ક્રિયાને માને છે કે નહીં? આ ક્રિયાને માને છે, પણ નિશ્ચય નહીં. ક્રિયાનો આત્મા કરનાર છે એમ સાધક દ્રષ્ટિ અપેક્ષા એ માનતા નથી, જ્ઞાન અપેક્ષા એ ઉચ્ચાર્જ કરતા છે એમ કહેવામાં આવે. ત્રણ પ્રકારની ક્રિયા ગુરુદેવ સમજાવતા હતા, એક જળની ક્રિયા, એક રાગની ક્રિયા અને શુદ્ધ જ્ઞાનની ક્રિયા. અહીંયા બે ક્રિયા લે છે, બે ક્રિયા. જળની ક્રિયા ની અરે કઈ સંબંધ કે બંધના કારણ જે ક્રિયા રાગાદી પરિણતિ દ્રવ્ય કર્મ ના બંધમાં જે કારણ થાય એવો રાગ, અથવા રાગની એકતા બુદ્ધિ માં બંધમાં મિથ્યાત્વના બંધમાં કારણ થાય એવો રાગ, એવો ભાવ બંધમાં કારણ થાય એવો ભાવ આશ્રવ. બંધના કારણભૂત ક્રિયા એ ક્રિયા રાગ છે, ક્રિયાવાન છે, સક્રિય છે. રાગ, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ બધું લઈ લેવું. રાગાદી, રાગાદી બધા વિકાર વિભાવ ભાવ લઈ લેવા. અસંખ્યાત લોક પ્રમાણ જેટલા વિકાર ના સ્થાન છે તેટલા લઈ લેવા. રાગાદી એ ક્રિયા, રાગાદી પ્રણતિ એ રૂપ ભગવાન આત્મા થતો નથી, માટે તે ક્રિયાથી આત્મા રહિત છે. તદરૂપો ન ભવતી. આ દેશના લબ્ધિનો વિકલ્પ ઉઠે છે સાંભળવાનો જ્યારે, અને પ્રશસ્ત રાગ ઉભો થાય છે જે સમયે રાગ ઉભો થાય છે, રાગની ક્રિયાનો સદભાવ છે એ વખતે રાગની ક્રિયાનું આત્મા કરનાર નથી એવા આત્માને તો દ્રષ્ટિમાં લે. કેમે રાગનો કરનાર નથી? રાગ તો થાય છે, થાય છે એની તો વાત છે. થાય છે તો સ્વીકાર કર્યો કે બંધના કારણભૂત જે ક્રિયા રાગાદિક પર્યાયમાં થાય છે એટલો સ્વીકાર કર્યો. પણ એ ભગવાન આત્મા જે દ્રષ્ટિનો વિષય છે, જે શુદ્ધ દ્રવ્યાર્થિક નો વિષય છે, જે ઉપાધિ તત્વ છે, જે દ્રષ્ટિમાં ગ્રહણ કરવા યોગ છે, જે ધ્યાનનું ધ્યેય છે અને જ્ઞાનનું પરમ ધ્યેય છે. દ્રવ્ય છે તે પરમ ધ્યેય છે, અને પર્યાય છે તે ધ્યેય છે. એવો જે રાગ ઉભો થાય છે એનો કરનાર હું નહીં. કેમ કે હું નિષ્ક્રિય છું, એનો કરનાર કેમ નહીં? કે તદુપો ન ભવતી. જે એક દ્રવ્યનો આત્મા કરતા નથી, કેમ કે તે દ્રવ્ય રૂપે બીજું દ્રવ્ય થતું નથી, માટે પરદ્રવ્યનો આત્મા કરતા બની શકતો નથી. એમાં દ્રવ્યમાં વ્યાપક થતો નથી, આત્મા શબ્દની પર્યાયમાં ફેલાઈ જઈને એમાં વ્યાપક થઈને એને કરે તો કરી શકે, પણ એ વાત તો અશક્ય છે. તેથી શબ્દની પર્યાયનો કરતા આત્મા નથી. ભવતી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી, માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામો કરતા બની શકતો નથી. કેમ કે તદ્રુપો ન ભવતી. એ તો સ્થૂળ દ્રષ્ટાંત આપ્યો, એ વાત તો અહીં લીધી નથી, પણ આ વાત સમજાવવા માટે આટલું કહેવું પડે છે. વાત સમજાવી છે કે રાગ થાય છે ત્યારે પણ રાગનો કરતા ભગવાન આત્મા નિશ્ચય નહીં, પરમાર્થની સ્વભાવ દ્રષ્ટિ કરતા નથી. સ્વભાવ દ્રષ્ટિના અભાનમાં અજ્ઞાન ભાવે જ્યાં સુધી રાગને રૂપે પરણમે છે ત્યાં સુધી તે રાગનો કરતા અને દુઃખનો ભોગતા એ કથંચિત છે. પણ એ વાત કરતા આ તો કોઈ અપૂરો વાત કરે છે ભાઈ. કરતા બુદ્ધિ છોડાવવાની વાત છે, કરતા બુદ્ધિ પોષવાની વાત અત્યારે અહીંયા બાપુ ન હોય ને એ વાત અત્યારે યાદ કરવા જેવી પણ નથી. પણ શું થાય દ્રવક્ષેત્ર કાળ ભાવ જોઈને થોડીક બીજી વાત પણ હારે હારે મારે કરવી પડે છે. કાળ આવી ગયો. હા 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 પ્રભુ, એક વાર વાત તો સાંભળ. આ તારી વાત છે હો, હા હા આ તારા ઘરની વાત છે હો. આવું તારું બુદ્ધે ક્રિયા તો થાય છે, અનાદિ અનંત પર્યાયમાં પર્યાય ક્રિયાવાન છે અને દ્રવ્ય નિષ્ક્રિય છે. એ દ્રવ્ય પર્યાય નું જોડતું તે પ્રમાણ જ્ઞાન નો વિષય છે. પણ પ્રમાણ જ્ઞાન કેને થાય કે નિષ્ક્રિય ને જે અવલંબી ને જાણે એને સક્રિય નું જ્ઞાન યથાર્થ થાય. મયાભાઈ, નિષ્ક્રિય ને છોડીને સક્રિય ના જ્ઞાન માં રોકાય છે પર્યાય દ્રષ્ટિ. એકાંત ધર્મ ને ગ્રહણ કરનારો છે, નિષ્ક્રિય ધર્મ ને એને ગ્રહણ કર્યો. આને ક્રાંતિ સીધી થાય છે. એ છે બંધના કારણ બુદ્ધિ ક્રિયા રાગાદી. દયા દાન કરુણા કોમળતા ના પરિણામ, હિંસા અહિંસા ના પરિણામ, શુભ રાગો કે અશુભ રાગો, પુણ્ય ભાવો કે અશુભ પાપ ભાવો, તમામ પ્રકારના જે પરિણામ પરાશિત પર્યાયમાં ક્રિયા થતી દેખાય છે એ ક્રિયા થાય છે. એ ક્રિયા થતી હોવા છતાં પણ હું એનો કરતા નથી. તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય છે. દ્રષ્ટિ આ દ્રવ્ય દ્રષ્ટિ કરવા માટે છે, સ્વચ્છંદ થવા માટે નથી, નીચે ઉતરવા માટેની આ વાત નથી. આ તો ઉપર ઉપર ચડવા માટેની આચાર્ય ભગવાન આપણને શિખામણ આપે છે. હા 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 કે હવે તમે 45 વર્ષ ત્યાં ગુરુદેવ કે મારી વાત તમે સાંભળો છો, હવે તો મારે જવાનું ટાણું થયું. 6-12 મહિનામાં હવે અમારે સ્વર્ગમાં જવાનું છે. હવે આ છેલ્લી વાત હું તમને કહું છું, સાંભળજો, લક્ષમાં લેજો કે ભગવાન આત્મા અકર્તા છે, તે જૈન દર્શન ની પરાકાષ્ઠા છે. એ આચાર્ય ભગવાન પોતે નિષ્ક્રિય શુદ્ધ પારનામી કહે છે, અકાર કવેદક. પછી તો આચાર્ય ભગવાન એ પરમાત્મા પ્રકાશમાં એક વર્ષેક નંબર ની ગાથા નો આધાર આપીને કહેશે કે જીનેન્દ્ર ભગવાન કહે છે કે ભગવાન આત્મા બંધ મોક્ષ ના પરિણામ નો કરતા નથી. યોગીન્દ્ર દેવ ની શાખ આપે છે અને યોગીન્દ્ર દેવ પાછા સર્વજ્ઞ ભગવાન ની શાખ આપે છે. આટલી આટલી શાખ થી જીવોને સમજાવે છે. હવે તું કર્તૃત્વ બુદ્ધિ છોડ, આત્મા જ્ઞાયક વાચી જ્ઞાતા છે, ક્રિયા થાય એનો પણ જાણનાર ને ક્રિયા નો કરનાર નિશ્ચય ને એ નથી. એ છે કે રાગાદી ક્રિયા એ રૂપે નથી થતો, તદરૂપો અનુભવતી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી, તેથી તે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ની ક્રિયા નો કરનાર નથી. એમ અંદર માં રાગરૂપ પરિણામે પરદે છે. રાગરૂપ પરિણામ છે ને એ પરદ્રવ્ય છે, પરભાવ ને એ છે. સાતે તત્વ નો સમૂહ પરદ્રવ્ય પરભાવ ને એ છે. એ રાગ પરદ્રવ્ય હોવાને કારણે અને જ્ઞાયક ભાવ સ્વદ્રવ્ય હોવાને કારણે સ્વદ્રવ્ય પરદ્રવ્ય ની ક્રિયા નો કરતા ત્રણ કાળમાં નથી, જેને ભાષે છે અજ્ઞાની પર્યાય દ્રષ્ટિ છે. આ તો અધ્યાત્મની શિબિર લગાવી છે ને મોરબી રામજીભાઈ ના પ્રમુખ પણ આની છે. આમંત્રણ પત્રિકા એને આમંત્રણ આપ્યું છે ને આપણા સંઘના પ્રમુખ અને આપણા બધા સંઘના મોરબી છે, 99 વર્ષ ની ઉંમર બોલો, અને બધા ટાઈમે હાજરી આપે. શ્રવણ એકદમ ચોખ્ખું, બધું સાંભળે, ધીમેથી બોલે તો પણ વાથી ચાલીને આવે. ભાઈ ભગવાન થવાની વાત ગુરુદેવ કહ્યા છે. હવે તું હઠ છોડ, હું કરતા છું કરતા છું, હઠ છોડ હઠ છોડ બાબો, મત જા ગિરનાર મત જા ગિરનાર. એ હું કરતા છું કરતા છું, હઠ છોડી દે, હું તો ગ્રાહકો માંથી કેવો જ્ઞાતા છું. શું ભાઈ એવું આવે છે ને, હઠી જાય જરા બોલો, એકાદી લીટી નિમના ભગવાન નું રાજુ નું આવે છે ને કઈ લલકારો, મને કિસ્સામાં મળ્યો એટલા માટે. સમ્યક દર્શન થશે તો પણ હું સમ્યક દર્શન નો કરતા છું એવી તારી બુદ્ધિ નહી રે, કેમ કે તું અકર્તા થી ઉપડ્યો છો. સમ્યક દર્શન ની ક્રિયા નો તું જ્ઞાતા રહીશ, પણ હું એનો કરતા છું એવી તારી બુદ્ધિ થશે જ નહીં, કેમ કે અકર્તા ની દ્રષ્ટિ થી સમ્યક દર્શન થયું છે, અને સમ્યક દર્શન રહે છે એ પણ અકર્તા ની દ્રષ્ટિ પૂર્વક રહી જાય છે. સમ્યક દર્શન જતું જ નથી, કેમ કે સમ્યક દર્શન પૂર્વે જેને અકર્તા સ્વભાવ ગુરુ ગમે સાંભળ્યો, અને આચાર્ય ભગવાન ના શાસ્ત્રો થી પણ એને શ્રદ્ધા કરી, અને પછી પ્રત્યક્ષ અનુભવ થયો કે હું જ્ઞાયક હોવાથી જ્ઞાતા છું કરતા નથી. જ્ઞાન શું કરે, ક્રિયા થાય એને જાણે, પોતામાં ક્રિયા થાય એને પણ જાણે, અને પરની ક્રિયાને પણ માત્ર જાણતા જાણતા નિષ્ક્રિય ને જાણતા જાણતા ક્રિયા નું જાણનાર રહે છે. નિષ્ક્રિય નું જાણવું છૂટતું નથી, અને ક્રિયાનું જ્ઞાન થયા વિના પણ રહેતું નથી. એ છે કે રાગ નો કરતા ભગવાન આત્માને ન દેખ, તું પરમાત્માને વિતરાગી પ્રતિમાને નિરાગી પરમાત્માને રાગનો હું કરતા છું એમ હવે તું ન જો. આ મેં પુણ્ય કર્યું ને મેં દાન કર્યું ને મેં ભક્તિનો રાગ મેં કર્યો એમ હવે તું એવ આત્માને કરતા પણ ન જો. હવે આગળની એક એના કરતા સૂક્ષ્મ વાત વધારે કરે છે, જે બહુ અતિ મહત્વની છે. ટાઈમ ઘણો છે આજે, થોડોક ટાઈમ રતિભાઈ 15 મિનિટ વધારે આપી છે ને, એટલે 4:15 નો ટાઈમ છે. અને એટલે ઓલી વાત રાખીને ઉપરાંત, અને ઓલી વાત તો તું પેલી ચોટમાં જમાવી દે. આ વાત જાણતા તને થોડો ટાઈમ ભલે લાગે, પણ પરમ સત્ય અમૃત જેવી વાત છે એમ તો લક્ષ્મણ રાગજે પેલી વાત સમજવી તને ગુરુ ગમે સહેલી પડશે, કેમ કે રાગ નો કરતા થાવ તો હું દુખી થાવ, માટે રાગ નું કરતા પણ હું તો ન હોઉં. પણ હવે એક બીજી વાત છે એ સાંભળ ભાઈ, આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત, ભગવાન આત્માનો પારણામિક શુદ્ધ પારણામિક સ્વભાવ છે, અને શુદ્ધ પારણામિક નો સ્વભાવ નિષ્ક્રિય છે, અને મોક્ષના કારણભૂત જે ક્રિયા ભગવાન આત્મા મોક્ષ નું કારણ નથી, વાત આવી ગઈ છે. ભગવાન વાત આવી ગઈ છે. ભગવાન જે શુદ્ધ આત્મ તત્વ છે, જે પ્રથમ થી જ મુક્ત છે, એ તો વ્યક્ત પર્યાય પ્રગટ થાય એનું એ કારણ દ્રવ્ય નથી. એનું જે કારણ મોક્ષ નો માર્ગ, તે એનું કારણ છે. મોક્ષ નું કારણ જે મોક્ષ નો માર્ગ, એ મોક્ષ ના કારણભૂત જે ક્રિયા, અજ્ઞાન ચેતના ઓલી કર્મ ચેતના હતી રાગની ક્રિયા, હવે આ જ્ઞાન ચેતના આ સંવર નિદ્રા ના પરિણામ જે મોક્ષ નું કારણ થાય તે આ શુદ્ધ ઉપયોગ આત્માભિમુખ પરિણામ ઉતરવું મુશ્કેલ પણ ઉતરે તો ઉતારવાથી ફાયદો થાય એવું છે. તને અત્યારે કદાચ આ વાત ન બેસે તો આમ તો કરિશ્મા, આમ તો કરિશ્મા ડોકું ધોળાવીશ માં આવું હોય, આવું હોય. એ અનુભવી પુરુષો જે અનુભવ કરીને કહે ને એવું જ હોય, અને એની પાછળ ન્યાય ને લોજિક આપે છે એટલે બેસે એવું છે. આ ન્યાય આપે છે કે મોક્ષ ના કારણ બુદ્ધિ ક્રિયા જ્ઞાન ચેતના સમ્યક દર્શન નિશ્ચય રત્નત્રય ના પરિણામ, એરે ધર્મ ના પરિણામ, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન જે રાગ તે રહિત નિર્વિકારી વિતરાગી પરિણામ પ્રગટ થાય, એ જે મોક્ષ નું કારણ થાય છે, એવી જે નિશ્ચય મોક્ષ માર્ગ ની ક્રિયા, જે શુદ્ધ ભાવના પરિણતિ, શુદ્ધ ભાવના પરિણતિ, બે જગ્યાએ અલ્પવિરામ મૂક્યા છે, સાચી વાત છે. હા બરાબર, બરાબર છે, એકદમ બરાબર. ભગવાન આત્માની આ ભાગવતી કથા છે, ભાગવતી કથા છે. અધ્યાત્મ આ શિબિર નું નામે અધ્યાત્મ રાખ્યું છે ને. મોક્ષ ના કારણભૂત જે ક્રિયા થાય છે, ક્રિયા મોક્ષ પણ થાય છે, મોક્ષ ના કારણભૂત ક્રિયા પણ થાય છે. નથી થતી તો એનો કરતા કે અગરતા એ વિવેચન જ ન થતી હોત. જે ન થાય એને એમ ન લાગવું પડે કે તું એનો કરતા નથી. થાય અને છતાં એનો આત્મા કરતા ન થાય એવો અકર્તા આત્મા દ્રષ્ટિ નો વિષય છે. થાય ખરા મોક્ષ માર્ગ ના પરિણામ તો થાય, તો લખે તો છે ને, મોક્ષ નું કારણ તો થાય છે પ્રગટ. અનાદિથી ભલે પ્રગટ ન થયું હોય પણ પ્રગટ થાય છે. અને જીવોને મોક્ષ માર્ગ માં લાગતા અલ્પકાળમાં મોક્ષ, કોઈને એકાદ ભવે ને કોઈને વધારે માં વધારે 15 ભવે સમ્યક દર્શન ચાલુ રહીએ તો થાય છે. ગુરુદેવ ને બેનસી તો 4 ભાવ પછી તો પરિપૂર્ણ અર્યંત થઈને સિદ્ધ થશે, અર્યંત થઈને સિદ્ધ થશે. જીન દીક્ષા અંગીકાર કરશે ભાવલિંગી સંત, 6ઠા 7માં ગુણસ્થાને જુલનારા મહામુનિ થશે. અને એ જ ભાવમાં અર્યંત અને એ જ ભાવમાં સિદ્ધ છેલ્લા ભાવમાં આ સ્થિતિ છે. આસન ભવ્ય જીવોને માટે આ શાસ્ત્ર નિમિત્ત થાય. અરે અતિ આસન ભવ્ય જીવને આ શાસ્ત્ર નિમિત્ત થાય છે. અતિ આસન ભવ્ય જીવ ટીકાકાર અને કુંકુંદ આચાર્ય ભગવંતો બધા એકાદ ભાવમાં મોક્ષ જાણનારા, અંતરાત્મા અલ્પકાળમાં પરમાત્મ દશાને પ્રાપ્ત થનારા આયા પરમાત્મા દશા પ્રગટ થવાની આ કેવળ જ્ઞાન ને બોલાવે છે, મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાન ને બોલાવે છે. ગુરુદેવ કી એવા ધર્માત્મા નું લખાણ છે ભાઈ, બેસાડવાનો પ્રયત્ન કરવો પણ નકાર તો કરવો નહીં. કે મોક્ષના કારણભૂત જે ક્રિયા શુદ્ધ પારના શુદ્ધ ભાવના પર નથી, અહીંયા મોક્ષની પર્યાય કારણ ને મોક્ષની પર્યાય કાર્ય એ ન લેવું, પણ મોક્ષની પર્યાય ને કાર્ય કહીએ ત્યારે એની પુરુક્ષણવર્તી પર્યાય જે મોક્ષ માર્ગ તેને અહીંયા કારણ કહેવાય. ઓલું કારણ કાર્ય તો છે જ, મોક્ષની પર્યાયનું કારણ મોક્ષ ને મોક્ષની પર્યાયનું કાર્ય મોક્ષ એ છે, એ ન લેવું. અહીંયા તો અત્યારે ઉદય ભાવ મોક્ષ નું કારણ નથી, પારણામિક ભાવ મોક્ષ નું કારણ નથી, ત્યારે ત્રણ ભાવ મોક્ષ નું કારણ ઔપક્ષણિક ક્ષૌક્ષણિક ક્ષાયિક એ ત્રણ ભાવ મોક્ષ નું કારણ થાય છે એમ લેવું. કે જે નિયમ થી જેને મોક્ષ માં પ્રગટ થાય એનો મોક્ષ થાય થાય ને થાય, અબાધિત કારણ કયું ન્યાય થી. મોક્ષ ના કારણભૂત એ ક્રિયા શુદ્ધ ભાવના પરિણતિ જે રાગ દ્વેષ થી રહિત છે, આવ્યું તું આગળ શુદ્ધ ઉપાદાન કારણભૂત માં આવ્યું તું જો. શુદ્ધ પારિણામિક ભાવ વિષયક જે ભાવના તે રૂપ જે ઔપક્ષમિક ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદી થી રહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષ કારણ છે એ વાત આવી ગઈ છે. એ જ વાત કરે છે મોક્ષ ના કારણભૂત જે ક્રિયા પ્રગટ થાય છે આત્માને, આત્માને આશ્રયે આત્મામાં એકાગ્ર થતા ધ્યાનમાં મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. ધ્યાનમાં નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટ થાય છે એમ દ્રવ્ય સંગ્રહમાં આવ્યું છે. તો એ બે પ્રકારનું જે કથન આવ્યું, મોક્ષ માર્ગ એક પ્રકારનું, નિરૂપણ બે પ્રકારનું, એમાં પહેલા રાગ લીધો અને પછી વિતરાગી પરિણતિ લીધી. એ મોક્ષ ના કારણભૂત જે ક્રિયા શુદ્ધ ભાવના પરિણતિ શુદ્ધ આત્માને આશ્રય જે ભાવના એકાગ્રતા સ્થિરતા લીનતા થયા પરિણામ એ પરિણતિ તે રૂપ પણ નથી, હોમાં તે રૂપ નથી એટલું હતું, તે રૂપ નથી. બંધના કારણભૂત જે ક્રિયા રાગાદી પરિણતિ તે રૂપ આત્મા થતો નથી, તે મય થતો નથી, તદરૂપ થતો નથી એમ હતું. હવે આમાં શું કહે છે કે મોક્ષના કારણભૂત જે ક્રિયા શુદ્ધ ભાવના પરિણતિ તે રૂપ પણ નથી, તદરૂપો અનુભવતી, રાગ રૂપે તો થતો નથી પણ વિતરાગી પરિણતિ પ્રગટ થઈ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ પ્રગટ થયા તે રૂપ પણ ભગવાન આત્મા થતો નથી. હા તું તદરૂપો પ્રી તદરૂપો ન ભવતી, તદરૂપો ન ભવતી તે રૂપે પણ થતો બી થતો નથી. આહા અલૌકિક ગાથા, અલૌકિક એની ટીકા અને અલૌકિક સત્પુરુષ આપણને આ ગાથા સમજાવનારા મળ્યા. 14 વર્ષ પહેલા શરૂઆત રાજકોટ થી થઈ, સંઘે માંગણી કરી, એની ચર્ચા તો 12 મહિના થી અંદર અંદર ચાલતી હતી અમારે અહીંયા રાજકોટમાં. આ ગાથા અંદર અંદર ચર્ચાઓ તો 12 મહિના થી ચાલુ હતી, એમાં ગુરુદેવ પધારવાના હતા અને સાથે બધા ભેગા થયા કે આ વખતે તો આપણે ગુરુદેવ પાસે 320 ગાથાની માંગણી કરીએ અને આપણને સંભળાવે અને સમજાવે અને આપણે સમજવાની જિજ્ઞાસા થઈ છે. માંગણી કરીને તરત જ સ્વીકાર કર્યો અને દિવ્ય ધ્વને છૂટી ભગવાન આત્મા કરતા છે એમ જાહેર થાવ. દંડેરો પીટાણો, ભગવાન આત્મા ગ્રાહક હોવાથી જ્ઞાતા છે પણ કરતા નથી. એના ઓલા પાના હતા ને તમારી પાસે, ક્યાં છે ઓલા આત્મધર્મ ના પાના આપ્યા તા ને? લાવો લાવો જરાક, ગુરુદેવ ના શબ્દો છે જરાક, અત્યારે એની જરૂર પડી જ બહુ. એ આચાર્ય ભગવાન પૂર્વ આચાર્ય નો આધાર આપે,
વિનેન્દ્ર ભગવાન નો આધાર આપે. આપણે આ વ્યાખ્યા કરતા કરતા આપણા ગુરુ ઉપકારી છે એનો આપણે આધાર લઈ હલતા હલતા પડી ન જવાય માટે મોટા પુરુષ નો આપણે આધાર ને ટેકો લઈને આપણે આગળ વધવું જોઈએ. એ ઓગસ્ટ 1980 નો આ આત્મધર્મ છે. ઓગસ્ટ 1980 અને ગુરુદેવ નો સ્વર્ગવાસ 80 માં થયો કે 80 માં નવેમ્બર માં ને? હા નવેમ્બર, ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ને નવેમ્બર, આ ઓગસ્ટ નો છે. અને 442 નંબર નો આત્મધર્મ વાળું સિરિયલ નંબર આવે છે ને, એ 442 કોઈને ઘેરે જઈને જોવું હોય તો આધાર છે, જોઈ લેવું. જાણનાર જાણવાની પર્યાય કરતા મોટા હેડિંગ થી જીતુભાઈ આ લખ્યું છે. આ આત્મધર્મ સોનગઢ થી છપાણું છે અને ગુરુદેવ ની ટેપ ઉપર થી ઉતારીને એને જીતુભાઈ લખ્યું છે. આ નાગરભાઈ આવ્યા છે એમના પુત્ર. જાણનાર એને આત્માને જાણનાર, આત્મા જે જાણનાર થયો, આત્માને સાધક થયો, તે જાણનાર ની પર્યાય નો પણ કરતા. આત્માને જાણનારી આત્માની જે પર્યાય પ્રગટ થઈ એનો પણ આત્મા અ કરતા રહે છે ત્યારે જાણવાની પર્યાય ચાલુ રહ્યા કરે છે છૂટતી. 442 કન્ટિન્યુ છે ઓનું, એ લઈ જોઈ લેવું. હવે એનો થોડો હું વિસ્તાર કરું છું. આચાર્ય દેવે આગળની ગાથામાં કહ્યું કે ધર્મી શુભાશુભ કર્મ બંને તથા કર્મ ફળ ને કેવળ જાણે છે ત્યારે વિચારક જિજ્ઞાસુ શિષ્ય ને પ્રશ્ન થયો કે નીચલી ભૂમિકામાં તો જ્ઞાની ને રાગ અને રાગ નું ફળ પર્યાયમાં હોય છે, છતાં આપે તેને અકારક અવેદક કહ્યો તે કઈ રીતે? તેના ઉત્તરમાં આચાર્ય દેવ દ્રષ્ટાંત પૂર્વક સમજાવે છે કે જેમ આંખ અગ્નિ ને સળગાવતી નથી કે લોખંડના ગોળાની જેમ આંખ ઉષ્ણતા ને ભોગવતી નથી, માત્ર દશ્ય પદાર્થ ને દેખવા રૂપ સંબંધ છે પણ કરવા ભોગવવા રૂપ સંબંધ બિલકુલ નથી. તેમ આત્મા પણ પોતાના જાણવા દેખવાના સ્વભાવને લીધે, પોતાથી અત્યંત ભિન્નપણાને લીધે રાગાદીને જાણે છે પરંતુ કરતો ભોગવતો નથી. આ અત્યંત ભાવ એવો શબ્દ વાપરો છે, જરા ખ્યાલમાં લેવા જેવું છે. બંધને કે મોક્ષને પણ કરતો નથી. કેમ કે હવે આ લાલ લાઈનો મારી છે એ હવે આવે છે, લાલ લીટી વાળું લખાણ. કેમ કે તે કાળે તે પર્યાય થવાની જ છે, તે થાય છે, થાય જ છે, તેને કરવી એટલે શું? જે થાય જ છે અથવા તો તે કાળે જે પર્યાય છે જ તેને કરવી એટલે શું? દ્રવ્ય દ્રષ્ટિ થવાથી ભાવ નામના ગુણને લીધે આત્મામાં 47 શક્તિમાં એક ભાવ નામની શક્તિ છે. ભાવ નામના ગુણને લીધે નિર્મળ પણ નથી, તે કાળે થાય જ છે તો તેને કરવી શું? જે છે તેને માત્ર જાણે જ છે. અરે નિર્જાને જાણનાર પર્યાયને પણ ક્યાં કરવી છે? આ નિર્જળાવંત પુરુષ નિર્જળા પર્યાય પરંતુ પુરુષ લખે છે. ત્યાં નિર્જળાની પર્યાય થાય છે અમારી દશામાં, આનંદની વૃદ્ધિ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે. નિર્જળાને જાણનાર પર્યાયને પણ ક્યાં કરવી છે? જાણવાની પર્યાય પણ તે કાળે સત છે, તે સમયે જાણવાની પર્યાય છે, જે છે જ તેને કરવી શું? જાણવાની તે કાળે તે પર્યાય એ રીતે છે તેને પણ કરવી નથી. અકર્તાપણાની ઉત્કૃષ્ટ વાત અહીં કરી છે. એ વાત આચાર્ય ભગવાન, હવે આપણે ગુરુદેવ નો સારો લઈને, એ ગુરુદેવ નો સારો લઈને આત્માના સારામાં ચાલ્યા જવા જેવું છે. આત્માનો સારો આવશે ત્યારે ગુરુદેવ નો સારો રહેવાનો. જ્યાં નહીં પક્ષ જ ન હોય ત્યાં પછી તો બીજી ક્યાં? 14 એ છે કે મોક્ષ ના કારણ બુદ્ધિ ક્રિયાશુદ્ધ ભાવના અતિરૂપ નથી, માટે એમ જાણવામાં આવે છે કે ટોટલ મારે છે, માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેય રૂપ છે, શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્ય સામાન્ય ધ્યેય રૂપ છે, ધ્યાન રૂપ નથી. તદ રૂપો ન ભવતી કહ્યું તને, એટલે કે ધ્યેય રૂપ છે ને ધ્યાન રૂપો ન ભવતી, ધ્યાન રૂપો ન ભવતી. શા માટે ધ્યાન રૂપ છે, રૂપ છે ને ધ્યાન રૂપ નથી શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે, ધ્યાન નાશવાન છે. પછી ધર્મ ધ્યાન હોય કે શુક્લ ધ્યાન હોય, ધ્યાન છે પર્યાય છે, પર્યાય અને ધ્યેય છે તે દ્રવ્ય છે. પર્યાય ધ્યેયનું ધ્યાન કરે છે, સક્રિય નિષ્ક્રિયનું ધ્યાન કરે છે, પણ નિષ્ક્રિય એ સક્રિય રૂપે થતો નથી. સક્રિયમાં જણાય છે પણ સક્રિય પર્યાયમાં આવતો. જ્ઞાન પોતાનું આત્માનું થાય, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય, પણ જ્ઞાયક એમાં આવે નહીં. જ્ઞાયક પોતાનું ત્રિકાળ સકાળ છોડીને ક્ષણિક સકાળમાં એ ત્રિકાળ સકાળ આવતો નથી. કારણ કે જ્ઞાન વિનશ્વર છે અને શુદ્ધ પારિણામિક ભાવ તો અવિનાશી છે. શ્રી યોગેન્દ્ર દેવે પણ કહ્યું છે કે હવે એટલો ભાગ બાકી રહી ગયો ને વખત.